તારીખ 28/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 569 અને 570 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 263
અત્યંત જ્ઞાન હોય તો અત્યંત ત્યાગ સમજો છો.
અત્યંત જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન, જ્યાં જ્ઞાન પરિપૂર્ણ હોય જ્ઞાન ને આવરણ, જે જ્ઞાન પરિપૂર્ણ હોય તે જ્ઞાન નિરાવરણ. જ્ઞાન ત્યારે નિરાવરણ થાય કે જ્ઞાનને આવરણ કરનારા પરિણામ જીવને મળે. ત્યારે જે કોઈ રાગ અને દ્વેષના પરિણામ છે એ સીધા જ જ્ઞાનાવરણના કારણ છે. જ્ઞાનાવરણ દર્શન ઉતરાય ચારે ખાતે જેને કોઈ પણ પદાર્થ ગ્રહણ કરવાનો રાગ છે ત્યાગ નથી. જેથી ગ્રહણ કરવાનો રાગ છે એ રાગનો અભ્યાસ છૂટ્યો નથી અને રાગ છૂટ્યો નથી. બાહ્ય પદાર્થનો ત્યાગ એ તો પરિણામમાં તે સંબંધીનો વિકલ્પ છૂટી જાય મોક્ષ માર્ગમાં, ત્યારે એ ત્યાગ ઉત્પન્ન થઈ જાય છે. ગ્રહણ કરવાનો વિકલ્પ ઉત્પન્ન મંદ રાગ હોય ત્યાં સુધી તો મનમાં પરિણામ થાય છે અને રાગ તીવ્ર થતા પછી એની પ્રવૃત્તિ બાદમાં ચેષ્ટા દેખાય છે. લોકો પરિપૂર્ણ વિતરાગ સંપૂર્ણ જ્ઞાનીને બાહ્ય પદાર્થ ગ્રહણ કરવાનો રાગ હોય તો એ તીવ્ર રાગમાં છે, મંદ રાગમાં. એનું જ્ઞાન આવરણ બંધાયા વિના કેવી રીતે રહે અને એનું જ્ઞાન આવરણ થયા વિના કેવી રીતે રહે? એટલે એ સિદ્ધાંત આવ્યો છે કે જ્યાં અત્યંત જ્ઞાન હોય, સંપૂર્ણ જ્ઞાન હોય, નિરાવરણ જ્ઞાન હોય, ત્યાં અત્યંત ત્યાગર હોય, ત્યાં પછી કોઈ પદાર્થનું ગ્રહણ કરે તો ત્યાં સંપૂર્ણ જ્ઞાન રહેતું નથી. કેમ કે એ તો તીવ્ર રાગથી એ પ્રવૃત્તિ થાય છે. મંદ રાગમાં એની કેટલાક પ્રવૃત્તિ નથી થતી. મન કસાય જીવો ઉપવાસ કરી શકે અને વિતરાગ જો આ લઈએ તો એને તો કસાયની મંદતા ન રહે. સામાન્ય જીવો ઉપવાસ કરે છે, એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, 15 દિવસ, મહિના મહિનાના કરે છે, તો કસાયની મંદતામાં ધર્મ બુદ્ધિ એ કરે છે. હું જેટલી તપશ્ચર્યા કરીશ એટલો મને ધર્મ લાભ થશે, તો કશાય એટલો મંદ રાખીને કરે છે. સમજણ, અજ્ઞાન, મિથ્યાસ એ બે બાજુ રાખીએ પણ કશાય મંદ કરે છે તો આટલો તો કરી શકે છે. અને વિતરાગ આહાર ગ્રહણ કરે તો એને તો કશાય પણ મંદ જ મળ્યો, કારણ કે તીવ્ર કશાયમાં જ આહારની પ્રવૃત્તિ થાય છે, આહાર સંબંધીનો રાગ. અને જ્યાં રાગ હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, તીવ્ર હોય કે મંદ હોય, એ અવશ્ય જ્ઞાનાવરણને બાંધે છે, જ્ઞાનને આવરણ કરે છે. એનું જ્ઞાન સંપૂર્ણ પરિપૂર્ણ હોઈ શકે નહીં, એટલે એ સિદ્ધાંત થાય છે કે જ્યાં અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે, ત્યાં પરિપૂર્ણ ત્યાગ હોય, ત્યાં રાગદ્વેષનું કિંચિત માત્ર પણ અસ્તિત્વ હોય તો સંપૂર્ણ જ્ઞાન હોય શકે નહીં, કેવળ જ્ઞાન હોય શકે નહીં. અત્યંત ત્યાગ પ્રત્યયના એ પ્રમાણે અત્યંત ત્યાગ એટલે કુલ પદાર્થના ગ્રહણનો વિકલ્પ સુદ્ધા ન હોય. વિકલ્પ થાયને એને દબાવીને મંદ રાખવાનો પ્રશ્ન નથી, ઉક્ષમાવે પણ પ્રશ્ન નથી, ક્ષય કરી નાખો હોય એને, કેમ કે ક્ષીણભાવનું સ્થાન છેલ્લું, જેને બધા વિભાવોનો ક્ષય કરી નાખ્યો છે. સંપૂર્ણ યથાર્થા ચારિત્ર શુદ્ધ આચરણ પરિપૂર્ણ સ્વરૂપ સ્થિરતાનું પ્રગટ થઈ ગયું છે, પછી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય તે મનમાં. બારમા મંથમાં વાત ખતમ થઈ ગઈ. અબુદ્ધિપૂર્વક નો વિકલ્પ છે એ દસમા સુધી, પછી અગિયારમાં ઉત્થાન છે, બારમાં થઈ જાય છે. તેરમાં તો એ પ્રશ્ન વિચારવાનો જ સવાલ હતો, ત્યારે અત્યંત નિયો ત્યાગ કરતા વિના અત્યંત જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થાય બની શકે નહીં એમ શ્રી તીર્થંકરે શીખાયું છે. આ તીર્થંકર પોતે એ રીતે પરિણિમા છે, એ રીતે પ્રસિદ્ધ કર્યું છે, એ રીતે માન્ય કર્યું છે, એ રીતે પોતાની વાણીમાં પણ દિવ્ય દિવ્યમાં જાહેર કરેલી વાત છે. બુદ્ધિપૂર્વક નો વિકલ્પ કહેવામાં આવે છે, કેમ કે તેને બુદ્ધિ લગાવી છે અને એટલો સૂક્ષ્મ રાગ થાય કે જે પોતાને ખબર ન પડે કેવી ગમ્ય હોય. ચોથા સંસ્થાને શુદ્ધ ઉપયોગ છે ત્યારે રાગની ઉત્પત્તિ નથી, પણ એ બુદ્ધિપૂર્વક ના રાગની ઉત્પત્તિ નથી. જો અબુદ્ધિપૂર્વક નો રાગ પણ ત્યાં વિદ્યમાન ન હોય તો એ કેવી રીતે રહે, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા થઈ જાય. કારણ કે હજુ કઈ ચોથું સંસ્થાન છે, મોક્ષ માર્ગ નું પહેલું સંસ્થાન છે, આમ ચોથું છે, પણ મોક્ષ માર્ગ નું તો એ ચોથું સંસ્થાન છે. એટલે ત્યાં રાગ નો સદભાવ હતો એ વાત ત્યાં સાબિત થાય છે.
આમાંથી શું લાગુ કરે, કેવી રીતે લાગુ કરે,
મોક્ષ ને લાગુ કરે છે. એને જે મોક્ષ અવસ્થા છે, મોક્ષ અવસ્થાને પ્રાપ્ત એવા વિતરાગ જે છે અને મોક્ષ તત્વ છે એને આ રીતે સ્વીકારવું, એને બીજી રીતે સ્વીકારવો નહીં. એટલે કે મોક્ષ પ્રાપ્ત એવા જે અનંતો છે, તીર્થંકરો છે, એને ગ્રહણ ત્યાગવાળા માનવાની સ્વીકારવાની, નહીં તો એમનો અપરાધ થાય. એમને દોષિત ઠરાવવાનો, દોષિત અવસ્થા રૂપે સ્વીકારવાનો અપરાધ થાય. તમને દેવતત્વની ભૂલ બની જાય. એટલે કે જે દેવ તત્વ છે, મોક્ષ તત્વ છે અને તીર્થંકર દેવની જે અવસ્થા છે એ અવસ્થામાં એમાં નિષેધ થયો, કેમ કે અભિપ્રાય તો બે છે. એક તીર્થંકરને આહાર કરવાવાળા માને છે, એક તીર્થંકરને નહીં આહાર કરવાવાળા માને છે. તો જે તીર્થંકરને આહાર નથી કરતા એવા અભિપ્રાયનો તમે નિષેધ શું શા માટે કરો, અને તીર્થંકરની એવા દોષિત શા માટે સ્વીકારો છો, આ પ્રશ્ન છે. કૈલાસાગરની સાથે પહેલી વખત ચર્ચા થઈ ત્યારે આ પ્રશ્ન પૂછો કે તીર્થંકરને આ હોય તો કે હોય તેરમાનું સ્થાન, કહ્યું કે કર્ણાનું યોગ અનુસાર કઈ પ્રકૃતિનો ત્યાં ઉદય છે કે જેમાં એ જોડાઈને આહાર કરે છે, ખબર નથી ખબર નથી ઘણું થઈ ગયું પછી
ત્યાગ વિના જ્ઞાન પ્રગટતો નથી, ત્યાગ વિના જ્ઞાન
પ્રગટતો નથી. પરિણામ છે જેટલો અન્ય પદાર્થ નો તાદાત્મ્ય અભ્યાસ નિવડતો એટલે એને સર્વ પદાર્થ નો ત્યાગ કર્યો, કોઈ પદાર્થમાં અસ્તિત્વ મારામાં નથી અને કોઈ પદાર્થમાં મારું અસ્તિત્વ નથી. અસ્તિત્વમાં એને દાખલ કરી દે છે. શું કરે છે? રસ નીતિ વખત શું કરે છે? જે પોતાના અસ્તિત્વમાં દાખલ કરી દે છે. જયારે જ્ઞાની પુરુષ એને ભિન્ન રાખે છે તો એનો ત્યાગ છે. સારા અને ખરાબ પણ આનો કોઈ સંબંધ પણ નથી. મને કામની ચીજ નથી, મને નકામી ચીજ પણ. કેમ કે સર્વથા મારા છે. એવો દેહથી માંડીને દેહાતીત અવસ્થાથી માંડીને વિકલ્પાતીત અવસ્થા, એ પણ અન્ય તત્વ છે. વિકલ્પ પણ અન્ય તત્વ છે. દેહ પણ અન્ય તત્વ છે અને દેહના ભોગ ઉપભોગ પણ બધા અન્ય તત્વ છે. એ બધાથી ભિન્ન જ્ઞાનનો દશાનો અનુભવ કરે છે. અધ્યાસનો અભ્યાસનો ત્યાગ કર્યો એટલે જગતના સર્વ અન્ય પદાર્થોનો એને ત્યાગ કર્યો છે એટલે એને જ્ઞાન પ્રગટ્યું છે. એ નિરાવરણ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિને જેટલું સમ્યક જ્ઞાન પ્રગટ્યું છે એ નિરાવરણ જ્ઞાન પ્રગટ્યું છે.
બાહ્ય ભેદ ગ્રસ્ત નું હોય, અંદરમાં બધા નો ત્યાગ કરી
દે. આત્મ પરિણામ છે. જેટલો અન્ય પદાર્થો તદાત્મ અભ્યાસ ને વર્તો તદાત્મ પણ એને અનુભવ થતો હોય છે એને આત્મા પણ અનુભવ કદ એટલે તે આત્મા પણ અનુભવતો હતો એ છૂટી ગયો. એટલે સંસારના બધા રસ ખલાસ થઈ ગયા. પહેલા ફિક્કા પડ્યા, મુમુક્ષુની અવસ્થામાં એ રસ બધા તદ્દન ફિક્કા પડી ગયા અને જ્ઞાન થતા એ ઉડી ગયા. ત્યારે એને જ્ઞાન દશા કરી છે અને ત્યારે એને ત્યાગ થયો કહેવામાં આવે છે.
જેના રસ ફેંકા પડ્યા હોય, જેને રસ બિલકુલ સમાપ્ત થઈ ગયો હોય એને ઓળખી શકે.
કારણ કે એનું જ્ઞાન એટલું નિર્મળ થાય છે. જેટલો ઉભા રસ ફેંકો પડે છે એટલું જ્ઞાન તે ભૂમિકામાં નિર્મળ થાય છે. જેટલું નિર્મળ થાય છે એટલું ઓળખવાની શક્તિ ઉત્પન્ન થાય છે. એ તો ઓળખવાની પરિસ્થિતિ નથી. મેલા જ્ઞાનમાં જ્ઞાનીને ઓળખવાની સ્થિતિ નથી, આત્માને ઓળખવાની સ્થિતિ નથી, જ્ઞાનીને ઓળખવાની સ્થિતિ નથી. એ તો એમ જ છે. એ રીતે મોક્ષને લાગુ પડે છે.
મોક્ષ અત્યંત ત્યાગનું
ભાવનામાં નિર્ભેદ આત્મતત્વ છે. જ્ઞાન માત્ર એટલા માટે કહ્યું છે આત્મતત્વને. જ્ઞાન માત્ર જ્ઞાન સ્વરૂપે છે. આ જે છે એમાં માત્ર કેટલા બધાને બાદ કરી નાખ્યા. જ્ઞાન તત્વ સિવાય બધાને બાદ કરી નાખ્યા. સર્વજ્ઞોને બાદ કરી નાખ્યા. કોઈ અન્ય જ્ઞાનીઓ તો તે સ્વજ્ઞ છે એટલે એ તો જ્ઞાનની જ્ઞાન તો શબ્દ ભેદ છે, ભાવ ભેદ કાંઈ નથી, તો એક જ તત્વ છે. પણ સર્વ અન્ય જ્ઞાનીઓમાં અભાવ એને આત્મભાવના કહી છે. અને એ આત્મભાવના સફળ થાય ત્યારે અનુભવ થાય છે. હું જ્ઞાન માત્ર છું બસ એ આત્મભાવના છે. અને એ આત્મભાવના સફળ થાય ત્યારે એવો અનુભવ રહે છે. એ અનુભવનો બધો ત્યાગ થઈ જાય છે. બહારનો વેશ તો પૂર્વ કર્મના ઉદયથી છે. કોઈ તિર્યક હોય છે, કોઈ નાટી હોય છે, દેહ હોય છે, કોઈ મનુષ્ય હોય છે, ચારે ગતિના સમય પંચેન્દ્રિય જીવને એ દશા પ્રાપ્ત થવાનો અધિકાર છે અને થાય છે. તો એ વખતે વેસ્ટ રહે, પૂરો રહે. કેટલી વાત કરી છે, પ્રશ્ન જ નથી. કેમ કે એની તો એકત્ર બુદ્ધિ ઉભી છે, એ જ આત્મા છે, દેહનો આત્મા છે, અને અન્ય પદાર્થ છે એનો પોતાનો આત્મા કરવી બેસે. ત્યાગ થવાનો પ્રશ્ન જ ત્યાં છે, ત્યાગ કરે તો એને ત્યાગ નથી. એ તો ગુરુદેવ છે કે દ્રવ્યને કાંઈ ત્યાગ કર્યો છે, જરાય ત્યાગ નથી કર્યો. સર્વસંગ પરિત્યાગ કરીને જંગલમાં ગયા, દિગંબર થઈ રહ્યા, ત્યાગ કર્યો જ નથી, જરાય નિવડ્યો જ નથી. સાધુ પૂર્ણ હોય તો તે અસંયમી છે, માટે તેને વંદન કરવા દે. અસંયમ નમન દેવી. ત્યાર પછી આગળ ચાલીને દેખું કે સમ્યક દ્રષ્ટિ ભલે અગર સમ્યક દ્રષ્ટિ હોય પોતાની વાત કરે છે કે નીતિ છૂટવાનો વિચાર કરીએ છીએ, ત્યાંથી શરૂ કરવાનો છે. આટલું ચાલીએ નીતિ છૂટવાનો વિચાર કરીએ છીએ, અને જેમ તે કાળે તરત પતે તેમ જાપ જપીએ છીએ. આ વેપારની કડાકૂટમાંથી છૂટવા માટે રસ નથી, પણ વેપારની કડાકૂટમાંથી છૂટવા માટે રોજ વિચાર આવે છે, અને વિચાર આવે છે ને અંદર જાપ ચાલે છે. છૂટવું 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 છૂટવાનો જાપ ચાલે છે. આ પરિસ્થિતિ છે 28 વર્ષ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી કથારૂપ નથી, સંતોષ નથી. છૂટવાનો વિચાર અને છૂટવાનો જાપ ચાલે છે એનો સંતોષ નથી. જીવતાના એમ કહે છે કે એ તો હજી શિથિલ છે, અમારો એ વિચાર અને જાપ શિથિલ છે, નહીતર છૂટી જ જાય, એની ઉગ્રતામાં કર્મની સ્થિતિ પૂરી થઈ જાય એમ કહે છે. જે મહાત્માઓએ સર્વસંગ પરિત્યાગ કરીને મુનિ દશા ધારણ કરે, આવલી દશામાં આવ્યા, એનો ગ્રસ્ત સંબંધનો પૂર્વકર્મ ઉદય પૂરો થઈ જાય છે. ઉદય રહી જાય છે અને એ દશા નથી થતી પાછી, એ ઉદય પણ ખલાસ થાય છે, એની સ્થિતિ ટૂંકાય ને ગમે તે રીતે પૂરી જ થાય, એ જ પરિસ્થિતિ હોય છે. કર્મની અને ભાવની પણ એ જ પરિસ્થિતિ, સામે દૈવ કર્મની પણ એ જ પરિસ્થિતિ થાય. એટલે કે છે એ આજે કથારૂપ નથી, જેવો જોઈએ એવો નથી, અમને સંતોષ નથી એનાથી, શિથિલ છે. માટે અત્યંત વિચાર અને તે જ આપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એવી મારી યોગ્યતા મારે તૈયાર કરવી ઘટે છે. એને ઉપર કામમાં આવીએ કે અત્યારે જાપને એ વિચાર એટલી બધી ઉગ્રતામાં આવે કે આ પરિસ્થિતિ ઉભી જ ન હોય, મારું છૂટી જ બે રીતે ઉભી છૂટે, એક અજ્ઞાન પણ દીક્ષા લે ત્યારે ઉભી છૂટે અને બીજો ઉદય શરૂ થાય, એને તો એક ઉદય છૂટીને બીજો ઉદય શરૂ થાય, જયારે ભાવની એક ઉદય પૂરો થાય અનુદય શરૂ થાય છે, ઉદય બીજો નથી જતા અને અનુદય પરિણામ લઈએ છીએ, કેમ કે નિર્જરા વિશેષ છે, અલ્પ તો બંધ તો નામ માત્ર અલ્પ છે સંગીલન નો, એને અનુદય પરિણામ લઈ જવા, એ ન્યાય છે. અલ્પકાળમાં એની યોગ્યતા કરવી ઘટે છે અને એમ જ વર્ત્યા કરે છે, ભાવમાં એવું જાહેરાત કરે છે મારી યોગ્યતા મારે હજી વધારવી રહી, મારે યોગ્યતા જ વધારવી રહી તો સર્વસ્વ પરિત્યાગ સહજ માત્રમાં થાય, સહજ માત્રમાં થાય એ દશામાં મારે આવું રહ્યું અને એ દશામાં આવું ત્યાં સુધી મને આ મારો જાપ છે એ બંધ થશે, એને જાપ ચાલુ રહી જશે, આત્મા એક જાપ જીતા કરશે એમ કે પ્રસંગથી કેટલા પરસ પરસ સંબંધ જેવા વચનો આ પત્રમાં લેખા છે, પ્રસંગોચિત એટલે મારા અને તમારા બંનેના પ્રસંગોચિત લાગુ પડે, સંબંધ એટલે બંનેને લાગુ પડે એવા વચનો આ પત્રમાં લેખા છે, તે વિચારોમાં સ્ફુરી આવતા વિચારોમાં એનું લખતા લખતા સ્ફુરણ થતા સ્વ વિચાર બળ વધવાની અર્થે મારું પણ વિચાર બળ વધે અને તમારું પણ વિચાર બળ વધુ, આ પત્ર લખવાનો હેતુ છે, આખો પત્ર છે એ સ્વ વિચાર બળ વધવાના હેતુથી લખેલો આ પત્ર છે, બહુ સારી વિષય બધા છે આ પત્રની અંદર, એને અર્થે તમને વાંચવા અને વિચારવા છે, લેખા છે વાંચજો, વારંવાર એનો વિચાર કરજો, જીવ એટલે જીવનું સ્વરૂપ, પ્રદેશ એટલે એનો ક્ષેત્ર, પર્યાય એટલે એના ભાવો શુદ્ધ શુદ્ધ તથા સંખ્યાત અસંખ્યાત અને અનંત વગેરે સંખ્યાઓ આદિ વિશે એ બધા પ્રશ્નો વિશે તથા રસના વ્યાપકપણા વિશે, રસ વ્યાપે છે જીવના પરિણામમાં, રસ વ્યાપે છે તો એ રસ વ્યાપે છે એટલે શું, એનો અનુભવ શું, એ વિશે ક્રમે કરીને સમજવું યોગ્ય છે, ક્રમશઃ એ વાત આપણે વિચારશું. તમારો પત્ર અત્રે આવ, તમારો અત્રે આવવાનો વિચાર છે મુંબઈ તથા શ્રી ડુંગરીને પણ આવવાનો સંભવ છે એમ લખ્યું કે જાણ્યું છે, સત્સંગ જોવાની ઈચ્છા રહ્યા કરે છે, મને પણ સત્સંગ તમારા સત્સંગના યોગની ઈચ્છા રહ્યા કરે છે, એ રીતે અહીંયા 567 નું પત્ર પૂરો થયો. સમાધાન થવા યોગ્ય હોય છે, માણસ નો પોતાને પ્રશ્ન પૂછનાર નથી ખ્યાલ હતો, એને જે વિકલ્પ આવે કુતુહલ થાય એનો પ્રશ્ન પૂછી લે છે, પણ એ પહેલા એને બીજું કેટલું સમાધાન ન થાય તો એ પ્રશ્નનો ઉત્તર મળે તો પણ એને સમાધાન ન થાય, એટલે એમાં ક્રમ પાડે જ્ઞાનીને ખ્યાલ આવે છે, એટલે એને જે રીતે સમજે એટલે ઉપર એને લઈ જાય છે, પહેલા એને બીજી બીજી વાતોમાં સમાધાન લાવી દઈએ પછી એના મૂળ પ્રશ્નનો ઉત્તર આપે એમ કરી વાત કરે છે. કોઈ કોઈ જગ્યાએ એવું લખે છે કે બીજા કેટલાક પ્રશ્નોનું સમાધાન થયા પછી આ પ્રશ્ન આ પ્રશ્નનું સમાધાન થવા યોગ્ય છે, માટે સમાગમમાં રૂબરૂમાં આનો વિચાર કરશો. પાંચસો ને 570 નો પત્ર છે, ગાંધીજી ઉપરનો પત્ર છે. ગવર્મેન્ટ માં ગાંધી જે પછી રોકાઈ ગયા હતા, 530 નો એક પત્ર આવી ગયો, 27મા વર્ષમાં 8 મહિનાનો એક પત્ર હતો, ત્યાર પછી આ 5 મહિને ફરીને બીજો એક પત્ર ઉલ્લેખ થયો છે. સુગ્રુભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે શ્રી બર્મન દક્ષિણ આફ્રિકાના ડર્બન સિટીમાં પત્ર મળે છે. જેમ જેમ ઉપાધિનો ત્યાગ થાય તેમ તેમ સમાધિ સુખ પ્રગટે છે. જેમ જેમ જીવ ઉપાધિ છોડે એમ એને શાંતિ થાય. જેટલી ઉપાધિ કરે તેટલી અશાંતિ થાય. એ તો શું સમજી શકાય એની વાત છે, અનુભવ બન્યો છે. એટલે જેમ જેમ ઉપાધિ છૂટે ત્યાગ થાય એટલે છૂટે તેમ તેમ એને સમાધિ એટલે શાંતિનું સુખ આત્માનું સુખ પ્રગટે છે. અને જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિ સુખ હાની પામે છે. એ તો સામે સામે વિષય છે. જીવ જેમ જેમ ઉપાધિ વધારે કરે તેમ તેમ એના આત્મિક સુખનો નાશ થાય, આતુરતા અને દુઃખનું વધે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, આમાં બીજું કઈ કોઈનું ચાલે એવું નથી. પોતે સમજે સમજે ને પોતે પોતાને સુખ શાંતિ થાય એમ પ્રવર્તે, સિદ્ધિ સાદી વાત છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવ થાય છે. આ તો થોડા વિચારથી પણ અનુભવમાં આવે છે. કેમ કે જે ઉપાધિ કરે છે ત્યારે ઘણી આતુરતા થતી જોવામાં આવે છે. કેટલાકને તો ઉપાધિ વધે એટલે ટેન્શન જેને કહેવામાં આવે છે, તણાવ માણસને અસર થાય છે. ડાયાબિટીસ માં એક છે, ચિંતા કરવાનો વધારે સ્વભાવ હોય એને ડાયાબિટીસ થાય છે. પ્રકૃતિ બધી જાતનું એને શું થાય છે કે જે પાચક અવયવ છે એ ફેલ થાય છે. પેનક્રિયાસ ફેલ છે એમ કે છે ડાક્ટર. પેનક્રિયાસ એટલે પાચક અવયવ છે, એનો પાચક રસ છૂટે છે, ત્રાસ થાય છે. ડાક્ટર એમ કહે છે પરમાનન્ટ લોસ થયો. પરમાનન્ટ તો શરીરમાંથી લોસ થયો, આત્મામાંથી કઈ લોસ થયો. ઉપાધિ સ્વભાવ રૂપે ત્યારે કરી શકે છે. પેનક્રિયાસ ફેલ થયું હોય તો એને ચાલુ ન કરી શકાય, પણ ઉપાધિ રૂપે કે ઉપાધિ ઘણી કરતા હોય તો ઉપાધિ છોડી શકાય છે. મતલબ છોડવું પડે, મારવું કાંઈ નથી. આ જગતમાં આ દેહથી માંડીને કાંઈ મારવું નથી. દેહ પણ મારવા માટે બીજા બધા મહત્વ ઉપાધિ છૂટી શકે છે, સમાધિ પ્રાપ્ત થઈ શકે છે. એટલાની ઊંઘ ડૂબી જાય છે, બહુ ઉપાધિ વધે છે, ખાવા પીવાનું ભાવતું નથી. કેમ કે ઉપાધિ બહુ છે ભાઈ, ત્યારે ક્યાંય અમને ચેન પડતો નથી. પરિણામ જીવના વિભાવ પરિણામની અસર સ્વરૂપ ઉપર થાય ત્યાં સુધી માણસ ઉપાધિ કરે છે. કેવી ઉપાધિ કરતા આ હાઇપરટેન્શન પણ એક મુખ્ય કારણ ગણવામાં આવે છે. ઘણા કારણો છે, શારીરિક કારણો છે, પણ મોટે ભાગે માનસિક કારણ ગણવામાં આવે છે. એ નવરો ક્યાં આવ્યો છે? નવરા સાથે બીજી પ્રવૃત્તિ નથી કરતો, બાકી તો નવરો છે જ નહીં. પરિણામ થયા જ કરે છે. હવે પરિણામ ઉપાધિ વાળા કરે છે કે નિર ઉપાધિ વાળા કરે છે, એને શાંતિની ચાહના હોય એમ કરે. પૂછું જીવને, પોતે પોતાના જીવને પૂછું કે ભાઈ તારે શાંતિ જોઈએ છે કે તારે શાંતિ જોતી નથી? નક્કી કરને તું એક વાત, તારે જોઈએ છે શું તો નક્કી કર. માણસને તકરાર થાય ત્યારે શું પૂછવું પડે છે? વાંધો હોય કે તમે શું ઈચ્છો છો પહેલા એ નક્કી કરો. કઈ રીતે તમે શું ઈચ્છો છો એમાં તમે ઈચ્છતા હોય કે એમાં છેતરતા ને મિત્ર હોશિયાર છો. માણસ એમાં પણ છેતરે, પેલા મન જોતું હોય કે પછી જોતું એ પાસે છે કે એમને એને પૂછીએ તમારે જોઈએ છીએ શું? એમ જીવે પોતાને પૂછી લેવું તારે શું જોઈએ છે, શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે? નક્કી કરીને કહે છે મને. એ વખતે તું શાંતિનો રસ્તો નહીં પકડે. જ્યાં સુધી તારે શાંતિ જોતી નથી ત્યાં સુધી શાંતિનો રસ્તો તું નહીં પકડે. નવરો પડે તો અશાંતિનો જ રસ્તો પકડે છે, બીજું કાંઈ નહીં થાય. એટલા માટે ધ્યેય નક્કી કરવાની વાત છે. સંપૂર્ણ શુદ્ધિમાં સંપૂર્ણ શાંતિ છે. એ જેમ નક્કી કર્યા વિના આ માર્ગમાં શરૂઆત નથી થતી. બીજે જે થતું હોય ભલે થતું, અહીંયા તો શરૂઆત થતી નથી. શ્રી ગુરુ એમ કહી ગયા, પૂર્ણતાને લક્ષે શરૂઆત, તે જ વાસ્તવિક શરૂઆત છે. પૂર્ણ શાંતિનું ધ્યેય બાંધ્યા વિના કોઈને આ માર્ગની શરૂઆત થતી નથી. મુમુક્ષુતામાં પ્રવેશ જ મળતો નથી. સિદ્ધિ મુમુક્ષુ કેવડાવીએ છીએ ને આપણે, કેવડાવીએ છીએ હો, પણ
મુમુક્ષુતામાં
વાતમાં કઈ માલ નથી. સાકર ના કોઠામાં અંદર કરી હતું નામ સાકર, એવી પરિસ્થિતિ છે. એટલે એ વાત છે. પછી મદ્રાસમાં હાથો રસ્તો મૂકશે, નહીં તો રસ્તો ખોટો પકડશે, નવરો પડશે અને નખો કાઢશે પોતાનો અને પોતાનો. બીજાનું તો કઈ કોઈ કરી જ નથી શકતું, સારું કે ખરાબ, પણ પોતાનું ખરાબમાં ખરાબ કરશે. શું કહે છે ગાંધીજીને લખે છે કે વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. હું ગાંધીજી મૂંઝાતા હતા, પણ ગાંધીજી પોતાના જીવનમાં મૂંઝાતા હતા. આમ બુદ્ધિશાળી માણસ હતા, પણ છતાં પણ થવા માટે શ્રીમદજી સાથે પત્ર વ્યવહાર કરતા હતા. એમને એ પોતાના ગુરુના સ્થાને એમને અંદરમાં મનમાં સ્વીકાર્યા હતા. આ પ્રથા મને ખૂબ ગયા છે કે જ્યાં જ્યાં હું જીવનમાં મૂંઝાણું છું ત્યાં એક મારા પ્રત્યક્ષ ગુરુના સ્થાને રાખીને મેં મારી મૂંઝવણનો ઉકેલ કરવા માટે એમને પૂછાયું છે. વિચાર કરીએ તો આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કાંઈ પણ આ સંસારના પદાર્થોનો વિચાર કરવામાં આવે, જે સંયોગો છે આ સંસારના જે પદાર્થો છે એમનો કાંઈ વિચાર કરવામાં આવે તો સમ્યક વિચારથી, સાચા વિચારથી, યોગ્ય વિચારથી તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના ગુરુદેવ જ્ઞાનથી દેખાતા વાત કે આ જગતના પદાર્થોને જો જોવામાં આવે તો તે બધા સમ્ય જ્ઞાનનો વિષય થાય છે. અને જ્યાં જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોય હોય ને અમને વૈરાગ થઈ ગયું, જ્ઞાન થઈ ગયું. વાત તો એક ને એક છે, જગત આખું સમ્ય જ્ઞાનનો વિષય છે. અથવા તો ઉલટાને એમ કહેતા કે આ જગતમાં મિથ્યા જ્ઞાનનો કોઈ વિષય જ નથી. મિથ્યા જ્ઞાન એટલે કલ્પના, એવો કોઈ પદાર્થ જ નથી. જેમ કે ફલાણી ચીજ સારી એ મિથ્યા જ્ઞાનનો વિષય છે, કોઈ ચીજ જગતમાં સારી નથી. તો ફલાણી ચીજ ખરાબ એ ખોટી વાત છે, કોઈ ચીજ જગતમાં ખરાબ એટલે મિથ્યા જ્ઞાનનો કોઈ જગતમાં વિષય નથી. અર્થાત જગતના દરેક પદાર્થનો સમ્ય જ્ઞાનનો આત્મદશાના આધારથી નીકળેલી એ વાણી હોવાથી એ બધી શૈલીમાં સુંદરતા છે. આત્મભાવને વ્યક્ત થતી એ સુંદરતાઓ છે. એમાં ક્યાંય સુંદરતા જોવામાં આવતી અને આનાથી એ ભ્રમ સમયે સમયે નવો નવો ઉભો કરીને ચાલુ રાખ્યો છે. એટલે આનાથી છે એમ કહેવાય છે. પણ દરેક સમયે નવો નવો ઉભો કરે છે, કોઈ પણ સમયે એને ખલાસ કરી શકાય છે, નવા ન થાય એમ કરી શકાય છે. ચાલુ રાખે છે કેમ કે એને શાંતિ જોતી નથી, એને શાંતિ જોતી નથી. શાંતિ જોતી હોય તો છોડી દે કે અમારી ભ્રમણા છે, રમણાથી સુખ મળવાનું કોઈ સાધન નથી. તમામ દુઃખનું કારણ ભ્રમણા અથવા કલ્પના છે. કલ્પનાથી અને ભ્રમણાથી દુઃખ થાય થાય ને થાય જ ન થાય, એવું સુખ ન થાય કોઈ. આખા જગતમાં આખું જગત સમ્યક જ્ઞાન નું નિમિત્ત છે. સમ્યક જ્ઞાન નું જ નિમિત્ત છે. આખું જગત અમને તો શ્રીમદજીએ તો બહુ ભાષા રૂઢ કરી છે કે આ જગતને અમે ઈશ્વરની લીલા રૂપે દર્શન કરીએ છીએ. શું કહ્યું? આ જગતની અમે જગતનું અમે દર્શન કરીએ છીએ. કયા સ્વરૂપે દર્શન કરીએ છીએ? ઈશ્વરની લીલા રૂપે અમે દર્શન કરીએ છીએ. પ્રત્યેક પદાર્થ પોતાનું ઐશ્વર્ય ધારણ કરે છે, એની પર્યાય તો એની લીલા છે. અમારે કઈ લેવા કે આ જગતના લીલાને મફતમાં બેઠા બેઠા જોઈએ છે. રાગદ્વેષ કરે તો પોતાની અશાંતિ શાંતિ ખર્ચો કરી નાખ્યો, અશાંતિ ઊભી કરી કે નહીં. અમે તો મફતમાં બેઠા બેઠા જોઈએ છીએ. આખું જગત સોનાનું થાય તો અમારે ત્રણખલા જીવન છે. આ લોકો કરે ને ભાઈ, આને આટલા કમાઈ ગયો, આને આટલા પૈસા મળી ગયા, આ દુઃખી થઈ ગયો, આ સુખી થઈ ગયો, એ બહુ સોનાનું થાય કે ગારાનું થાય. અમારે કઈ લેવા દેવા છે. હા, એટ ઉપર કેટલી પ્રીતિ ઉપજે, વૃદ્ધિ થઈ હોય, ભલેની બાસુંદીનું દુઃખ દુઃખમાં ખાધો હોય, વૃદ્ધિ થઈ હોય કેટલી પ્રીતિ ઉપજે. એક આને અંગ્રેજી ચાટી લે કે ન ચાટી લે, સ્વાદ પર થયો છે કે નહીં, વોમિટ કરી નાખે. જ્ઞાન એ આખા જગતને વોમિટ કરી નાખે. શું કે છે કે સંસારના પદાર્થોનો વિચાર કરે તો વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ આ જીવનો મોહ છે. એટલું આ જીવનું અવિચાર્યું છે. વિચારવાનું પણ નથી, પણ અવિચાર્યું પોતે નુકસાન કરે છે. પોતાની શાંતિનું ખૂન પોતે કરે છે. એ અવિચારી પણ તો નહીં, હાથે કરીને કોઈ પોતાના પગ ઉપર કુવાડો મારે એને શું કહેવું? અવિચારી પણ છે. અવિચારી પણ એ સુમારો શબ્દ છે. કઠોર શબ્દ એ છે કે એ એક નંબરની પોતાની મૂર્ખતા છે. પોતાની શાંતિનું પોતે ખૂન કરે તો એ પોતાની મૂર્ખતા છે કે બીજાની કોઈ છે? માત્ર અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ રહે છે. આત્મા છે ને છ પદ કયા છે? ગાંધીજીને છ પદ કયા છે? યોગ્યતા હોતો તો રાજા બીજી પકડી હોય ગાંધીજી માતૃબુદ્ધિ ત્રેટ સુધી નીકળી નાખી છે. આત્મા છે, આત્મા નિત્ય છે, પણ આત્મા નિત્ય છે, સદાય છે. આત્મા કર્મનો કરતા છે. જે જે વિભાવ પરિણામ કરે છે એના નિમિત્તે એને કર્મ કરવાનું થાય છે. નિવૃત્ત પણ થઈ શકે છે અને એ કર્મ ના કરતા ભોગતા પણ નિવૃત્ત થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. અને એ મુક્ત થવાના નિવૃત્ત થઈ શકવાના સાધનો પણ છે. આ દરેકમાં બધી વાત આવરી લીધી. છ એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, સિદ્ધ થાય એટલે સંમત થાય, સિદ્ધ થાય એટલે અંગીકાર થાય, તેની વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શન ની પ્રાપ્તિ ગણવી. આ જો વિવેક જ્ઞાન પેલા જૈન નથી ને, પેલા એક શબ્દ નાખ્યો સમ્યક દર્શન. પહેલા સમ્યક દર્શન ના સામે સામે જ્ઞાન નો પર્યાય નાખી દીધો છે. તેને વિવેક જ્ઞાન કહીએ અથવા એને સમ્યક દર્શન ની પ્રાપ્તિ ગણવી. પરમાત્મા ભગવાન નું નામ લીધું છે કે આ રીતે જૈન પરમેશ્વર આવી વાત કરે છે. તમને કઈ જો ચોંટ લાગે કે કોઈ જૈન પરમેશ્વર કોઈ વાત કરનારા બીજી જાતની વાતો કરે છે તો એમના આગમમાં માથું મારો વિચારો. એકદમ એટલા બધા જૈન તત્વ જ્ઞાનથી અન્ય મતિઓ અજાણ્યા છે કે આટલો મોટો સમાજ આજુબાજુ હોવા છતાં એ જૈન સમાજ પોતે તત્વ જ્ઞાનથી અજાણ્યો હોવાથી અન્ય સમાજ સાવ અજાણ્યા છે. આવું સર્વોત્કૃષ્ટ જગતનું જે ઊંચામાં ઊંચી ક્વોલિટીનું, એથી ઊંચી ક્વોલિટીનું કોઈ તત્વજ્ઞાન નથી જગતમાં. પણ આખો જૈન સમાજ જઈને અન્ય મૃત્યુ તો સાવ જાય, એને તમને ખબર જ નથી કે જૈન તત્વ શું છે, જૈન પરમેશ્વરે શું કીધું છે. પેલું પેલું વાંચ્યું કરાય છે, ગજબની વાતો છે. આપણને તો ખબર નહીં કે જૈનમાં આવું હશે. ત્યાં મુંબઈમાં એક જૈન દેરાસર છે, માધવભાઈ છોડીને આવે પાંદરા પોળ પાસે વચ્ચે એક જૈન દેરાસર આવે છે. સભી ટેન્કથી દાખલ થઈને માધવભાઈના કમ્પાઉન્ડ આપણે પાંદરા પોળે દાખલ થવું, સભી ટેન્ક જાવ તો વચ્ચે એક જૈન દેરાસર આવે. મારા વેસ ત્યાંથી ચાલવાનો રૂટી જાય 19-20 વર્ષ ગીતાની વેદાંતનું તત્વ જ્ઞાનનો થોડોક પરિચય થયો હતો. મેં વિચારો બધા ધમાલ કરવામાં સમજતા આ લોકો ક્યાં કઈ તત્વ જ્ઞાન જ નહીં હોય એમ વિચારા વખત.
ધમાધમ કરવી એ તો ધર્મ છે. હું તો કોરનાર સર આવી વાત કરે છે, બધા પણ આવી વાત આ બાજુ કઈ નથી ભરે. આ તો ગુજરાત જ છે. હું તો બહુ ખાણ કરે છે. જૈન શાસ્ત્રોમાં તો ખાણ પડે છે, પણ જૈન સમાજ એટલે બીજાને શું ખબર હોય? એને ખબર જ નથી. જગતને આ ગુપ્ત ચમત્કારની ખબર જ નથી. જબરદસ્ત ચમત્કાર છે આમાં. ચમત્કારિક વાત છે. આત્મા સંસારી માંથી શુદ્ધ થઈ જાય एक मैंने जो कहीं अगे जाए अंतर्वेद जागृति लीधो ना पत्र में पांच सौ ओगन सीतेर में एक अंतर्वेद जागृति एक क्षण आए कहीं अटी जाए एक देगारी एक जामगरी नो कणी ओढ़ी जाए संसार बढ़ी जाए हलास सिद्ध पद्मा जी ने बैसे अल्प काल में
सिद्ध पद्मा जी दूर
नहीं ठीक है शू कहे छे नो कि एम श्री जी ने निरूपण करू छे एम करीने नाम ना करी इरादा पूर्वक जो कई विचिक्षणता हो શ્રીજી ને નિરૂપણ કર્યું છે એમ કહીને એ અભ્યાસ કરવા યોગ્ય છે મુમુક્ષુ જરા ઊંડા ઉતરવા જેવી વાત છે છોડી દેવા જેવી વાત નથી જો આત્માને શાંતિ જોતી હોય તો આ કંઈક અભ્યાસ કરવા જેવો વિષય છે પૂર્વના કોઈ વિશેષ અભ્યાસ હોવાથી એ છોડ કારણનો વિચાર ઉત્પન્ન થાય છે સામાન્ય રીતે પૂર્વનું કાંઈ એવું જઈએ જઈએ પ્રકારનો કોઈ તત્વજ્ઞાનનો અભ્યાસ રહ્યો હોય એનું બળ હોય પૂર્વ સંસ્કાર જેને કહીએ એનો વિચાર ઉત્પન્ન થાય છે અથવા જે રીતે બાજુ ઊંડા ઉતરવાનો આગળ વધે છે અથવા એમ ન હોય તો સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને કાં તો જીવને આત્માનો વિચાર પૂર્વકર્મના સંસ્કારે જાગૃત થાય અથવા વર્તમાનને તો સત્સંગ મળી જાય તો ત્યાંથી એ જાગૃત થાય એવો યોગ બને છે ત્યાર પછી ના પારિવારિક આત્મા માર્ગદર્શન આપ્યું છે બહુ સરસ કે અનિત્ય પદાર્થ પ્રત્યે મૂળ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ નિત્યત્વ અને અવ્યાપાર સમાધિ સુખ માનવા અભૂત
નથી
આ તો સ્વરૂપ છે આત્માનું આત્મા સદાય હોવા પણે રહે નિત્ય એનું અસ્તિત્વ રહે અને જેને બાધા ન પહોંચાડી શકાય એવું જેનું સમાધિ સુખ એની સંપત્તિ છે આત્માની એ એનામાં હોવા છતાં એનું કેમ ભાન નથી જીવને કે દેહાદી નિત્ય પદાર્થ પ્રત્યે એને વ્યામો છે મૂળ બુદ્ધિ છે એને સારું લાગે છે શરીર સારું લાગે છે બીજા અનુકૂળતાના સાધનો એને ઠીક લાગે છે એના ઉપર અધિકાર આપી દે છે આત્માનું સમાધિ સુખ એને ભાનમાં આવતું નથી એ તો આત્માની પોતાની ચીજ છે આ કઈ બહારથી લાવવાની ચીજ નથી બીજી ચીજ તો બજારમાંથી લાવે તો ઘરમાં આવે પૈસા ખર્ચે આમાં કાંઈ નથી છે અંદર ચીજ રહેલી છે પડી જ છે પણ એનું વેગવાન પણ વર્તે છે અમિયાવાદ શબ્દનો પ્રયોગ બહુ માર્મિક રીતે કરે છે આત્મસિદ્ધિમાં પણ જીવનું સ્વરૂપ કહેતા એ વાત કરી કે જીવ કેવો છે અમિયાવાદ સ્વરૂપ આગળ સુભાગભાઈને પત્રમાં એ વાત છેલ્લે છેલ્લે નાખી કે અવ્યાવાદ સ્વરૂપ છે આત્મા જીવનું જે સ્વરૂપ છે અવ્યાવાદ અનુભવ સ્વરૂપ અનુભવ સ્વરૂપ 780 નો પત્ર 504 પરમ યોગીવા શ્રી ઋષભાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી તે મનુષ્ય દેહમાં એક વિશેષ પણ હોય છે કે તેનો સંગ હોય એટલે આયુષ્ય હોય ત્યાં સુધી નિર્મો પણ સાથે લઈને અવ્યાવાદ અનુભવ સ્વરૂપ એવું નિર્સ્વરૂપ જાણીને
આત્મસિદ્ધિમાં એ કહ્યું અબાચો અનુભવ થઈ રહે તે છે જીવ રૂપ. આટલા શબ્દો અબાધ જે અનુભવ જે રહે અહીંયા અબાધ અનુભવ સ્વરૂપ કહ્યું અબાધ અનુભવ સ્વરૂપ ત્યાં પણ એ જ વાત કરે છે. જીવનું સ્વરૂપ દેખાડતી વખતે ઓળખાવતી વખતે આ બહુ મારું શબ્દ લીધો. તારા અનુભવ ને અનુભવ તો કોણ બંધ કરી શકે? અનુભવ સ્વરૂપી અનુભૂતિ સ્વરૂપ શાસ્ત્રમાં કુંકુદાચાર્ય અનુભૂતિ સ્વરૂપ એટલે કે તું અનુભવ સ્વરૂપ છો એ અનુભવ કરતો તને કોણ બંધ કરી શકે? કોણ બાધા પહોંચાડી શકે? અવ્યાબાદ અબાદ જે અનુભવ જે રહે તે છે સ્વરૂપ નો વિષય ચાલ્યો છે. અહીંયા એમ કહે છે કે જીવ ને પોતાનું અવ્યાબાદ સમાજે સુખરૂપ જે અસ્તિત્વ છે અને જે નિત્ય શાશ્વત એવું અસ્તિત્વ છે તે કેમ માનવા આવતું નથી કે અનિત્ય પદાર્થ પ્રત્યે આ જીવની મોહ બુદ્ધિ હોવાને એ મમત્વ બુદ્ધિ હોવાને લીધે જેમ કે શરીર નિત્ય છે તો મારું સ્વરૂપ છે ભારત ભારત જગ્યાનો માલિક થયો આટલા પટ્ટે જગ્યા આપે છે ફરીને રિન્યુ કરી દો આમાં રિન્યુ નથી થતું ભાડે રહેવાનું છે. હવે પોતે ભૂલી જાય છે કે હું ભાડે રહ્યું છું એ જ ભૂલી જાય છે માલિક થી ને બેસી જાય હું આનો ધણી અને હું વાંચું છું અને હું જાળવું છું અને સરખું રાખું છું અને પછી એમાં કઈ ફેરફાર થાય કે જે લેવાની શાંતિ પછી પછી એની શાંતિ નું ઠેકાણું રહે એટલે શાંતિ વધે. એ અનિત્ય પદાર્થ પ્રત્યેની મનોબુદ્ધિ છે એ જીવને પોતાના સ્વરૂપનું ભાન થવા દે તે વ્યવહાર પણ કરી દે છે. તેની મનોબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવ્યું છે એટલું બધું એકાગ્રપણું એમાં ઘનિષ્ઠ કરી નાખ્યું છે કે તેનો વિવેક કરતા એ સુગંધીનો વિવેક કરતા સાચો વિચાર કરતા પણ કરતા કરતા જીવ મૂંઝાઈ જાય છે એને મૂંઝવણ થઈ જાય છે. અરે આ બધું મારું નહીં આટલી બધી મીઠાસ લીધી આખા કુટુંબની કુટુંબના સભ્યોની શરીરની સંબંધોની આબરૂની કીર્તિની માલ મિલકતની કઈ એક રચકું મારું નહીં કે એને મૂંઝવણ થઈ જાય છે જેને બધું કોઈ લઈ લેતા હોય મૂર્છા પામી જાય છે. તેની મોબુદ્ધિમાં જીવને એટલું બધું એકાગ્રપણું થઈ ગયું છે કે તેનો વિવેક કરતા કરતા વિવેક કરીને એને જુદું પાડતા પાડતા એ પહેલા તો એને પૂર્વે ગુંજાઈને પાછું વળી જવું પડે છે. ક્યારેક ક્યારેક જીવે વિચાર કર્યો છે પણ ઓલું એક જ બુદ્ધિ એટલી કામ કરે છે કે ગુંજાઈને પાછો વળી જાય છે. આપણું કામ નહીં આ તો કોઈ યોગી યોગી જંગલમાં રહેનારા ત્યાગીઓનું કામ લાગે છે. આપણે તો ગ્રહસ્થી રહ્યા આપણું આ કામ લાગતો નથી પાછો વળી જાય છે. એ રસ્તે આગળ વધવાને બદલે પાછો હટી જાય છે.
જે સંયોગ છે એમાં એવી નિત્યતા સ્થાપી છે
કે જાણે સંયોગ છે પોતે છૂટો જ પડવાનો નથી ને જુદો જ પડવાનો નથી. એવું કાયમી એની સાથેનું જોડાણ સમજીને જ વર્તે છે કે જાણે આ બધા કાયમ મારા મને રહેવાના છે. એક ક્ષણ ની અંદર ફૂલ થતા વાર લાગશે ગમે તે આયુષ હોય. આયુષની સાથે કઈ નહીં માનો નથી. એટલે એમ કહે છે કે અનિત્ય છે એમાં નિત્ય બુદ્ધિ હોવાને લીધે મૂંઝવણ થાય છે. કેમ કે અનિત્ય નિત્ય થતું નથી, નાની મૂંઝવણ થતી નથી. મૂંઝાઈને પાછું વળવું પડે છે અને મૂળ ગ્રંથિ છેડવાનો વખત આવતા પહેલા આ મૂળ ગ્રંથિ એટલે દર્શન મૂળની ગાંઠ છેડવાનો વખત આવતા પહેલા તે વિવેક છોડી દેવાનો. એ વિવેક થી જુદાપણાનો વિવેક જે થોડો ઘણો વિચાર્યો હોય, વાંચ્યો હોય, કઈ સાંભળ્યું હોય એ વાત છોડી દેવાનો યોગ પૂર્વ કાળે ઘણી વાર કર્યો છે. આ ગુણમાં ઘણા છૂટી જાય છે કે નહીં, પાંચ વાંચે વિચારે સાંભળે ને પછી જાણે કઈ લેવા દેવા નથી, એવી રીતે છૂટી જાય છે. એ વાતનો વિચાર કરીને પણ પાછો પોતે એ વાતને છોડી દીધી હોય, એ વિવેક કરવાનો છોડી દીધો હોય, એવું આ દીવને ભૂતકાળમાં ઘણી વાર કર્યું. સાધુ બાળા ત્યારે ઝડપી લો અથવા આ પ્રતિકૂળતાઓ ઉભી થઈ છે એનો સામનો કરવા નહીં, આપણે હેરાન થઈ જઈશું, દુઃખી થઈ જઈશું. માટે ગમે એમ કરીને પણ પ્રતિકૂળતાને મટાડો આપણે, એનો રસ્તો કાઢો ગમે એમ કરે. અત્યારે વાંચન વિચાર તો ભાઈ અત્યારે કઈ હુજેવું નથી, ભાઈ વાંચન વિચાર તો કઈ હુજેવું જ નથી. અત્યારે ઉપાધિ ઉભી થઈ છે, શું કરું, જીવ છોડી બીજે રસ્તે ચાલ્યો જાય છે. એટલી બધી એની એકાગ્રતા એ બાજુની વધી જાય છે. કેમ કે જેનો અનાદિકાળથી અભ્યાસ છે એ પ્રકારના પરિણામથી આ જીવ ટેવાયેલો છે, એટલે સહેજે સહેજે એ બાજુ નીચે ઉતરી જાય છે. ઉપર ચડવાને બદલે આ વિચાર ભૂલ્યા પછી પાછો નીચે ઉતરી જાય છે. તે અત્યંત પુરુષાર્થના અલ્પકાળમાં છોડી શકાય નહીં. અહીંયા વાક્ય પૂરું કર્યું છે, અલ્પ વિરામ કરતા કરતા અહીંયા પૂર્ણ વિરામ કર્યું છે. એ અનાદિ અભ્યાસ છે તે અત્યંત પુરુષાર્થ વિના એને અલ્પકાળમાં છોડી શકાય નહીં. એના માટે સારી રીતે પુરુષાર્થ કરવો ઘટે છે અને સારી રીતે પુરુષાર્થ કરવાનો એને અભિપ્રાય પહેલા માંગવો જોઈએ. એ રીતે એને અભિપ્રાયમાં માનસિક તૈયારી થયા વિના એ પુરુષાર્થ આગળ ચાલે નહીં. પાછો પડીને પાછો એ સંસારના વંટોળમાં ચાલ્યો જાય છે.
શિવાદિદેવ જીવંતર ભગવાન.